એકત્ર જ્ઞાનગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આપણે અહીં સાથે મળીને અલગ અલગ પુસ્તકો અને વિચારોની દુનિયામાં ઊંડા ઉતરીએ છીએ.
નમસ્કાર.
આજે આપણી ચર્ચાનો વિષય છે જુલિયન બગિનીનું પુસ્તક એથિઇઝમ, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન, એટલે કે નાસ્તિકતા એક સંક્ષિપ્ત પરિચય.
હા, અને આ વિષય એટલે અત્યારે ખાસ મહત્વનો છે. જુઓ ને, ધર્મ અને આસ્થાની વાતો તો બધે જ ચાલે છે.
બિલકુલ.
પણ પેલી નાસ્તિકતાની વાત આવે ને ત્યારે ઘણી ગેરસમજો હોય છે. લોકો એને કંઈક નકારાત્મક જેવું માની લે છે.
સાચી વાત.
જાણે ગુસ્સાવાળી વિચારધારા હોય. શું એ ફક્ત ઈશ્વરમાં ન માનવું બસ એટલું જ છે, કે પછી એનાથી કંઈક વધારે છે?
આ પુસ્તક બરાબર એ જ કામ કરે છે, ગેરસમજો દૂર કરવાનું અને નાસ્તિકતાને એક એટલે તાર્કિક અને હકારાત્મક દ્રષ્ટિકોણ તરીકે રજૂ કરે છે.
સરસ.
તો પહેલા લેખક વિશે થોડું જાણી લઈએ. જુલિયન બગિની.
ચોક્કસ. જુલિયન બગિની બ્રિટનના જાણીતા ફિલોસોફર છે, પણ એવા નહીં કે જેમના વિચારો સમજવા અઘરા પડે.
ઓહ.
હા, એ પબ્લિક ફિલોસોફર છે, એટલે કે તત્વજ્ઞાનના ગહન વિચારોને પણ, મતલબ સામાન્ય લોકો સમજી શકે ને એવી રીતે રજૂ કરે. એમને પીએચડી કર્યું છે યુનિવર્સિટી કોલેજ લંડનથી.
અને ધી ફિલોસોફર્સ મેગેઝિનના સહસ્થાપક પણ છે, ખરું ને?
હા, બરાબર. એટલે એમનો અભિગમ એકદમ સ્પષ્ટ અને સમજાવટ ભર્યો હોય. પણ આ વિષય જુઓ, નાસ્તિકતા ઘણો સંવેદનશીલ ગણાય, તો એમની વાત શા માટે ખાસ ધ્યાન આપવા જેવી છે?
કારણ કે બગિની કોઈ, કેમ કહું, કોઈ ધર્મ વિરોધી કાર્યકરની જેમ નથી લખતા, આક્રમક રીતે નહીં.
એટલે
એમની શૈલી શાંત છે, તર્ક પર આધારિત અને સંતુલિત. એમનો હેતુ કોઈને નાસ્તિક બનાવવાનો નથી, સમજાને?
હા, બરાબર.
પણ નાસ્તિકતા શું છે, એના પાયામાં કયા તર્ક છે, એ સ્પષ્ટ કરવાનો છે. એ નાસ્તિકતાને એક ગંભીર બૌદ્ધિક સ્થિતિ તરીકે જુએ છે, ખાલી પ્રતિક્રિયા તરીકે નહીં.
એટલે એમનો અભિગમ વિશ્વસનીય ગણાય.
એકદમ. રસપ્રદ. તો આ નાના પુસ્તકમાં એમનો મુખ્ય સંદેશ શું છે, શું કહેવા માગે છે બગિની?
પુસ્તકનો જે કેન્દ્રીય વિચાર છે ને, એ ખરેખર વિચારવા જેવો છે. બગિની કહે છે કે નાસ્તિકતાએ કોઈ અભાવ નથી, ખાલીપો નથી, નકારાત્મકતા નથી.
મતલબ એવું નથી કે ઈશ્વર નથી તો બધું નકામું.
બિલકુલ નહીં. એના બદલે એ કહે છે કે નાસ્તિકતા પુરાવા, તર્ક અને માનવીય મૂલ્યો પર આધારિત છે, અને એ એક સુસંગત, બૌદ્ધિક રીતે પ્રામાણિક અને નૈતિક રીતે પણ મજબૂત જીવન જીવવાનો રસ્તો છે.
ઓ, એટલે નાસ્તિક હોવું એ નબળાઈ નથી, પણ એક પ્રકારની બૌદ્ધિક સ્પષ્ટતા છે, અને એનાથી જીવનનો અર્થ કે નૈતિકતા જતા નથી રહેતા.
એકદમ સાચું. એમનો મુખ્ય હેતુ જે છે કે નાસ્તિકતા સાથે જોડાયેલી ખોટી માન્યતાઓ તોડવી, જેમ કે નાસ્તિકો પાસે નૈતિકતા ન હોય કે એમનું જીવન હેતુ વગરનું હોય. એ નાસ્તિકતાને એક પોઝિટિવ એટલે કે હકારાત્મક અને તર્કસંગત જીવન દર્શન તરીકે સ્થાપિત કરવા માગે છે. પુસ્તક સવાલ પૂછે છે કે નાસ્તિકતા ખરેખર છે શું, અને શા માટે જેને એક સક્ષમ અને સકારાત્મક દૃષ્ટિકોણ માનવો જોઈએ.
અને એમનો જવાબ શું છે આનો?
જવાબ સ્પષ્ટ છે કે ભાઈ, આપણી પાસે જે પુરાવા છે અને જે તાર્કિક રીતે વિચારીએ, તેના આધારે ઈશ્વર કે દેવતાઓમાં શ્રદ્ધા ન રાખવી એ સૌથી વધુ વાજબી લાગે છે.
સૌથી વધુ રીઝનેબલ.
હા, અને સૌથી અગત્યનું, તેઓ ભારપૂર્વક કહે છે કે આ કુદરતી દુનિયામાં જ કોઈ અલૌકિક શક્તિના ટેકા વગર પણ આપણે ભરપૂર, અર્થપૂર્ણ, નૈતિક અને હેતુપૂર્ણ જીવન જીવી શકીએ છીએ.
પુસ્તક આ બધી વાતોને કઈ રીતે રજૂ કરે છે, એની ગોઠવણ એટલે કે સ્ટ્રક્ચર કેવું છે?
બહુ વ્યવસ્થિત. પહેલા તો શબ્દોની વ્યાખ્યા સ્પષ્ટ કરે છે. નાસ્તિક એટલે શું, અજ્ઞેયવાદી એટલે શું, વગેરે.
હા, એ જરૂરી છે.
પછી પેલો મુદ્દો આવે છે, પુરાવાનો બોજ કોના પર છે એ સમજાવે છે. પછી નાસ્તિકતા માટેના તાર્કિક કારણો આપે છે. એમાં કુદરતવાદ, નેચરલિઝમ મુખ્ય છે.
ઓકે.
ત્યાર પછી નાસ્તિકતા સામે જે સામાન્ય વાંધા ઉઠાવવામાં આવે છે ને,
જેમ કે નૈતિકતા ક્યાંથી આવશે, જીવનનો અર્થ શું.
હા, બરાબર. એના જવાબો આપે છે, અને છેલ્લે તેને સામાજિક અને ઐતિહાસિક સંદર્ભમાં મૂકે છે.
સરસ ગોઠવણ લાગે છે. ચાલો ત્યારે મુખ્ય મુદ્દાઓમાં થોડા ઊંડા ઉતરીએ. સૌથી પહેલો અને પાયાનો સવાલ, વ્યાખ્યા, નાસ્તિકતા એટલે શું? આને જરા વધારે સ્પષ્ટ કરશો?
હા, આ બહુ પાયાનું છે. મોટાભાગના લોકો શું સમજે છે કે નાસ્તિક એટલે જે જોર જોરથી કહે કે ભગવાન છે જ નહીં. પણ બગીની કહે છે કે નાસ્તિકતા મૂળભૂત રીતે ઈશ્વરમાં માન્યતાનો અભાવ છે, લેક ઓફ બિલીફ. આને નબળી નાસ્તિકતા કહે છે.
નબળી નાસ્તિકતા એટલે?
એટલે કે એ એવો દાવો નથી કે હું સાબિત કરી શકું કે ભગવાન નથી. એ વ્યક્તિ ફક્ત એટલું જ કહે છે કે મને માનવા માટે પૂરતા કારણો મળ્યા નથી.
ઓ, એટલે આ તો વધારે નમ્ર સ્થિતિ થઈ. કોઈ અહંકારી દાવો નથી આ.
બરાબર.
અને પેલો પુરાવાનો બોજ, બર્ડન ઓફ પ્રૂફ વાળો મુદ્દો, એ કેવી રીતે જોડાય છે આની સાથે?
એ બહુ જ મહત્વનો છે. ભગિની અહીં બર્ટ્રાન્ડ રસેલની પેલી પ્રખ્યાત કલ્પના વાપરે છે, આકાશી ચાની કીટલી.
હા, એ સાંભળ્યું છે.
રસેલે શું કહ્યું? કીધું, હું એમ કહો કે મંગળ અને ગુરુ ગ્રહની વચ્ચે એક નાનકડી ચાની કીટલી ફરે છે, પણ એટલી નાની છે કે કોઈ ટેલિસ્કોપથી દેખાય નહીં. તો શું હવે બીજા બધાએ સાબિત કરવું પડે કે એવી કોઈ કીટલી નથી?
ના, એ તો જેણે દાવો કર્યો એની જવાબદારી કહેવાય.
બસ એ જ વાત. જે અસામાન્ય દાવો કરે, જેમ કે ઈશ્વરનું અસ્તિત્વ, તેણે પુરાવા આપવા પડે. જો પુરાવા ન હોય તો એ વાત ન માનવી એ તાર્કિક છે. કોઈ વસ્તુમાં ન માનવા માટે તમારે પુરાવાની જરૂર નથી.
બરાબર સમજાયું. જે દાવો કરે પુરાવા એણે લાવવાના, નહીં તો ન માનવું સ્વાભાવિક છે.
એકદમ. અને અહીં જ અગ્નેયવાદ સાથેનો સંબંધ પણ સ્પષ્ટ થાય છે. ઘણાને લાગે કે નાસ્તિકતા અને અગ્નેયવાદ વિરોધી છે.
હા, એવું જ લાગે ને. કાં તો તમે માનો, કાં તો ન માનો, કાં તો કહો કે ખબર નથી.
પણ બગીની કહે છે કે એવું નથી. મોટાભાગના નાસ્તિકો વાસ્તવમાં અગ્નેયવાદી નાસ્તિક હોય છે.
અગ્નેયવાદી નાસ્તિક એ કેવી રીતે?
એ જોતા હું માનતો નથી.
આ સ્પષ્ટતા ખરેખર ખૂબ જરૂરી હતી. હવે આગળ વધીએ. નાસ્તિકતા માટેના કારણો કયા છે? તર્ક અને પુરાવા. તમે કુદરતવાદની વાત કરી, એ શું છે?
કુદરતવાદ એટલે મૂળભૂત રીતે એ વિચાર કે આખું બ્રહ્માંડ અને એમાં જે કંઈ પણ બને છે એ બધું કુદરતી નિયમો અને પ્રક્રિયાઓથી સમજાવી શકાય છે.
એટલે કોઈ ચમત્કાર કે અલૌકિક શક્તિની જરૂર નથી.
બરાબર. વિજ્ઞાન જે રીતે કામ કરે છે, ફિઝિક્સ, બાયોલોજી, કેમિસ્ટ્રી, એ આ કુદરતવાદને સમર્થન આપે છે. આપણે ગ્રહણ કેમ થાય છે, વરસાદ કેમ પડે છે, રોગો કેમ થાય છે, સજીવોનો વિકાસ કેમ થયો, આ બધા માટે આપણી પાસે કુદરતી સમજૂતીઓ છે.
અને આમાં પેલો ઓકમનો રેઝરનો સિદ્ધાંત પણ બંધ બેસે છે, ખરું ને? કે ભાઈ, જરૂર વગર વધારાની ધારણાઓ શા માટે કરવી?
હા, એકદમ. જો આખી દુનિયાને, બ્રહ્માંડને ઈશ્વરની ધારણા વગર પણ સારી રીતે સમજાવી શકાતી હોય તો પછી ઈશ્વરને એ સમીકરણમાં ઉમેરવાની જરૂર શું છે? એ બિનજરૂરી જટિલતા ઉમેરે છે. સિદ્ધાંત કહે છે કે સરળ સમજૂતી વધુ યોગ્ય ગણાય.
અને પેલી દુષ્ટતાની સમસ્યા, પ્રોબ્લેમ ઓફ ઇવિલ, એ પણ એક મોટો મુદ્દો છે ને?
હા, એ નાસ્તિકતા માટેના કેસમાં એક મહત્વની દલીલ ગણાય છે.
જો ભગવાન સર્વશક્તિમાન હોય, બધું જાણતો હોય અને પાછો પરમ દયાળુ પણ હોય, તો પછી દુનિયામાં આટલું બધું દુઃખ, પીડા, કુદરતી આફતો, નિર્દોષ લોકોની હેરાનગતિ, આ બધું કેમ છે?
બરાબર. આ એક ક્લાસિક તાર્કિક અને ભાવનાત્મક પડકાર છે. બોગીની કહે છે કે ધર્મશાસ્ત્રીઓ ભલે ગમે તેટલા ખુલાસા આપે, પણ વાસ્તવિક દુનિયામાં જે ભયાનક અને કારણ વગરની પીડા દેખાય છે, જેમ કે નાનકડા બાળકને થતું કેન્સર કે ભૂકંપમાં હજારો નિર્દોષ લોકોનું મૃત્યુ, એક સર્વશક્તિમાન અને પ્રેમાળ ભગવાનના વિચાર સાથે સહેલાઈથી બંધ બેસતું નથી લાગતું.
વાત તો સાચી છે. વિચારતા કરી દે એવી વાત છે. હવે એનાથી ઉલટું જોઈએ. ઈશ્વરના અસ્તિત્વ માટે જે પરંપરાગત દલીલો કરવામાં આવે છે એના વિશે બગીની શું કહે છે? જેમ કે પેલી પ્રથમ કારણવાળી દલીલ, કોઝમોલોજિકલ આર્ગ્યુમેન્ટ, કે દરેક વસ્તુનું કારણ હોય તો બ્રહ્માંડનું પહેલું કારણ ઈશ્વર હશે.
હા, આ બહુ જૂની દલીલ છે. બગીની એની સામે તરત જ સવાલ ઉઠાવે છે, તો પછી ઈશ્વરનું કારણ શું?
બરાબર. જો દરેક વસ્તુને કારણની જરૂર હોય તો ઈશ્વરને કેમ નહીં?
આ તો તમે ઈશ્વર માટે નિયમ જ બદલી નાખ્યો. એને સ્પેશિયલ પ્લીડિંગ કહેવાય, પોતાના કેસ માટે નિયમમાંથી અપવાદ માંગવો. બીજું, આધુનિક ભૌતિકશાસ્ત્ર, ખાસ કરીને ક્વોન્ટમ ફિઝિક્સ, સૂચવે છે કે કારણ કાર્યનો જે સીધો સાધો નિયમ આપણે સમજીએ છીએ એ કદાચ બ્રહ્માંડની શરૂઆતમાં કે સૂક્ષ્મ સ્તરે લાગુ ન પણ પડતો હોય.
અને પેલી ડિઝાઇનની દલીલ, કે ભાઈ આ દુનિયા કેટલી જટિલ અને સુંદર છે, આપણી આંખ જુઓ, આટલું પરફેક્ટ ડિઝાઇન કોઈ બનાવનાર વગર કેવી રીતે બને.
આ દલીલ પણ બહુ જ પ્રચલિત છે, પણ એનો ખૂબ જ શક્તિશાળી જવાબ વિજ્ઞાને આપ્યો છે, ખાસ કરીને ચાર્લ્સ ડાર્વિને.
ઉત્ક્રાંતિવાદ.
હા, ઉત્ક્રાંતિનો સિદ્ધાંત અને કુદરતી પસંદગી નેચરલ સિલેક્શન સમજાવે છે કે લાખો કરોડો વર્ષોમાં નાના નાના ફેરફારો દ્વારા પર્યાવરણને અનુરૂપ થવાની પ્રક્રિયામાં આંખ જેવા જટિલ અંગોનો વિકાસ કેવી રીતે કુદરતી રીતે થઈ શકે છે, કોઈ ઉપરવાળા ડિઝાઇનરની પૂર્વધારણાની જરૂર રહેતી નથી.
એટલે કુદરત પોતે જ ડિઝાઇનર જેવું કામ કરે છે એમ
એક રીતે કહી શકાય. પણ એ કોઈ સભાન ડિઝાઇનર નથી, એક આંધળી કુદરતી પ્રક્રિયા છે.
ઓકે, અને પેલી ત્રીજી ફિલોસોફિકલ દલીલ, ઓન્ટોલોજિકલ આર્ગ્યુમેન્ટ, કે ઈશ્વરની વ્યાખ્યા જેના અસ્તિત્વની સાબિતી છે, કારણ કે ઈશ્વર એટલે સંપૂર્ણ સત્વ અને અસ્તિત્વ એ સંપૂર્ણતાનો ભાગ છે.
હા, આ સમજવું થોડી અઘરી છે, પણ બગીની અને ઘણા ફિલોસોફરો એને મૂળભૂત રીતે એક એટલે શબ્દરમત ગણે છે.
શબ્દરમત કેવી રીતે?
તમે મનમાં એક સંપૂર્ણ કાલ્પનિક ટાપુની કલ્પના કરી શકો જેમાં દુનિયાની બધી જ સારી વસ્તુઓ હોય. એ સંપૂર્ણ છે તો એનું અસ્તિત્વ પણ હોવું જોઈએ, કારણ કે અસ્તિત્વ ન હોય તો એ સંપૂર્ણ ન કહેવાય. પણ શું આવી કલ્પના કરવાથી એ ટાપુ ખરેખર સમુદ્રમાં બની જાય? ના. એ જ રીતે ઈશ્વરને સંપૂર્ણ તરીકે વ્યાખ્યાયિત કરવાથી એ વાસ્તવિક દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે એમ સાબિત નથી થઈ જતું. અસ્તિત્વ એ કોઈ ગુણધર્મ નથી જેને તમે વ્યાખ્યામાં ઉમેરી શકો.
બરાબર, આ તાર્કિક મુદ્દાઓ સમજાયા. પણ હવે આવીએ સૌથી મોટા સવાલ પર, જે સામાન્ય રીતે લોકો પૂછે છે, નૈતિકતા, મોરાલિટી. જો ભગવાન ન હોય, જો કોઈ ઉપરથી જોનાર ન હોય, જો સ્વર્ગ નરકનો ડર ન હોય, તો લોકો સારા કેમ રહેશે? શા માટે ખોટું નહીં કરે? શું પછી બધું જ ચાલે?
હા, આ ખરેખર બહુ જ પ્રચલિત અને કદાચ સૌથી ઊંડી ગેરસમજ છે નાસ્તિકતા વિશે.
તો બગીનીયાનો શું જવાબ આપે છે?
એ અહીં પ્લેટોના સંવાદમાંથી પ્રખ્યાત યુથિફ્રોની દ્વિધા, યુથિફ્રો ડિલેમાનો ઉપયોગ કરે છે. બહુ જ ધારદાર સવાલ છે.
શું છે એ સવાલ?
સવાલ આ છે, શું કોઈ કાર્ય એટલા માટે સારું નૈતિક છે કારણ કે ઈશ્વર તેનો આદેશ આપે છે, કે પછી ઈશ્વર તેનો આદેશ એટલા માટે આપે છે કારણ કે તે કામ પોતાની રીતે જ સારું છે?
ઓહો, આ તો જબરદસ્ત સવાલ છે, વિચારવું પડે. આના તો બે જવાબ હોઈ શકે.
બરાબર, અને બગીની કહે છે કે તમે ગમે તે જવાબ આપો, બંને કિસ્સામાં નૈતિકતા માટે ઈશ્વર કાં તો બિનજરૂરી બની જાય છે કાં તો મનસ્વી.
આર્બિટ્રરી.
કેવી રીતે?
જુઓ, જો પહેલો જવાબ લઈએ, કોઈ કામ સારું છે કારણ કે ઈશ્વરે કહ્યું, તો એનો અર્થ શું થયો? કે નૈતિકતાનો કોઈ સ્વતંત્ર આધાર જ નથી, એ ફક્ત ઈશ્વરની મરજી પર છે. જો ઈશ્વર કાલે ઉઠીને કહે કે ચોરી કરવી કે જૂઠું બોલવું સારું છે, તો શું આપણે એને સારું માની લઈશું? આ તો નૈતિકતાને સાવ મનસ્વી બનાવી દે છે.
હા, એ વાત બરાબર.
હવે બીજો જવાબ લઈએ, ઈશ્વર કોઈ કામનો આદેશ એટલા માટે આપે છે કારણ કે તે કામ પોતાની રીતે જ સારું છે.
તો આનો અર્થ એ થયો કે સારાપણું કે નૈતિકતા ઈશ્વરથી સ્વતંત્ર છે, એનું અસ્તિત્વ ઈશ્વરના આદેશ પહેલા પણ છે. જો એમ હોય તો પછી આપણે એ સારાપણાને સીધું જ જાણી શકીએ છીએ, એને સમજવા કે પાળવા માટે ઈશ્વરની વચ્ચે જરૂર નથી.
વાહ, આ તો બહુ જ સ્પષ્ટ દલીલ છે. તો પછી જો નૈતિકતા ઈશ્વર પર આધારિત નથી, તો એનો આધાર શું? ઈશ્વર નહીં તો શું?
બગીની અને બીજા ઘણા સેક્યુલર વિચારકો સેક્યુલર હ્યુમનિઝમ એટલે કે ધર્મનિરપેક્ષ માનવતાવાદની વાત કરે છે.
એ શું છે?
એ કહે છે કે આપણી નૈતિકતાનો પાયો છે સહાનુભૂતિ, એમ્પથી, બીજાના દુઃખને સમજવાની ક્ષમતા. બીજો પાયો છે તર્ક, રીઝન, આપણા કાર્યોના પરિણામો વિશે વિચારવાની ક્ષમતા. અને ત્રીજો છે બીજા મનુષ્યોના સુખ દુઃખ અને કલ્યાણની ચિંતા,
કન્સર્ન ફોર વેલ બીઈંગ.
એટલે આપણે કોઈને નુકસાન ન પહોંચાડવું જોઈએ કારણ કે આપણે સમજી શકીએ છીએ કે એનાથી એને પીડા થશે, અને આપણે નથી ઈચ્છતા કે આપણને કોઈ પીડા પહોંચાડે. આ માટે કોઈ ઉપરથી આવેલા આદેશની જરૂર નથી. બિલકુલ, આ એક માનવીય સમજ છે. આપણે જાણીએ છીએ કે ચોરી કરવી ખોટું છે કારણ કે એનાથી બીજાને નુકસાન થાય છે અને સમાજનો વિશ્વાસ તૂટે છે. આ સમજવા માટે ધર્મગ્રંથોની જરૂર નથી.
પણ આ સહાનુભૂતિ, આ નૈતિક ભાવનાઓ આવી ક્યાંથી? શું એ ઈશ્વરે નથી આપી?
વિજ્ઞાન, ખાસ કરીને ઉત્ક્રાંતિ મનોવિજ્ઞાન, સૂચવે છે કે આ ભાવનાઓ આપણા ઉત્ક્રાંતિનો ભાગ છે. આપણે સામાજિક પ્રાણીઓ છીએ. ટકી રહેવા માટે અને સમૂહમાં સફળ થવા માટે સહકાર, એકબીજાને મદદ કરવી, ન્યાયની ભાવના, આ બધું જરૂરી હતું. જે માનવ સમૂહોમાં આ ગુણો વધારે વિકસ્યા તેઓ વધુ સફળ થયા.
એટલે આ આપણા બાયોલોજી અને સામાજિક વિકાસનો હિસ્સો છે.
હા, ધર્મોએ કદાચ આ પહેલેથી અસ્તિત્વ ધરાવતી નૈતિક વૃત્તિઓને વ્યવસ્થિત કરી, નિયમો બનાવ્યા, સંહિતાબદ્ધ કરી. પણ એનું સર્જન ધર્મે કર્યું હોય એવું જરૂરી નથી. તમે જુઓ, આપણા ગુજરાતમાં જ કેટલાય લોકો કોઈ ધાર્મિક કારણો વગર પણ સમાજ સેવા કરે છે, દાન કરે છે, પ્રામાણિકતાથી જીવે છે. શા માટે? માનવતાના નાતે.
હા, એ વાત તો સાચી છે. આ દલીલ ખરેખર વિચારવા જેવી છે. પણ હવે બીજો મોટો પ્રશ્ન આવે છે. જીવનનો અર્થ, મીનિંગ ઓફ લાઈફ. જો ભગવાન નથી, મૃત્યુ પછી કંઈ નથી, બધું અહીં જ પૂરું થઈ જાય છે, તો પછી આ બધું શા માટે? જીવવાનું હેતુ શું? શું આ વિચાર નિરાશા તરફ નથી લઈ જતો?
આ પણ એક સામાન્ય ચિંતા છે. પણ બોગીની અહીં પણ એકદમ અલગ અને એટલે હકારાત્મક દૃષ્ટિકોણ રજૂ કરે છે.
શું કહે છે?
એ કહે છે કે જીવનનો અર્થ કોઈ બહારથી, ઉપરથી આવતો નથી કે કોઈ રેડીમેડ પેકેટમાં મળતો નથી. આપણે એને બનાવીએ છીએ. વી ક્રિએટ મીનિંગ.
આપણે બનાવીએ છીએ? કેવી રીતે?
આપણા સંબંધો દ્વારા, પ્રેમ, મિત્રતા, આપણા કામ દ્વારા જે આપણને સંતોષ આપે, આપણા શોખ અને પેશન દ્વારા, કલા, સંગીત, સાહિત્ય દ્વારા, જ્ઞાન મેળવીને, સમાજ માટે કંઈક સારું કરીને, આ બધી વસ્તુઓ આપણા જીવનને અર્થ આપે છે.
અને આ અર્થ આપણે જાતે બનાવ્યો છે એટલે શું એ ઓછો મહત્વનો ગણાય?
ના, બિલકુલ નહીં. બોગીની કહે છે કે કદાચ એ વધુ મૂલ્યવાન બને છે, કારણ કે એ આપણો પોતાનો છે, એ કોઈએ લાદેલો નથી. એ આપણી પસંદગીઓ અને આપણા પ્રયત્નોનું પરિણામ છે.
એટલે રેડીમેડ અર્થને બદલે સ્વનિર્મિત અર્થ. અને પેલી વાત કે જીવન ટૂંકું છે, મર્યાદિત છે, ફાઇનાઇટ, શું આ હકીકત જીવનના અર્થને ઘટાડે છે કે વધારે છે?
મોટાભાગના લોકોને લાગે કે ઘટાડે છે, પણ બગીની ઉલટી દલીલ કરે છે. એ કહે છે કે જીવન મર્યાદિત છે એટલે જે મૂલ્યવાન છે.
ઓ, એ કેવી રીતે?
કારણ કે આપણી પાસે સમય અનંત નથી, એટલે જ દરેક ક્ષણ, દરેક સંબંધ, દરેક અનુભવ વધુ કિંમતી બની જાય છે. જો આપણી પાસે અનંત જીવન હોત તો કદાચ આપણે બધું જ કાલે કરીશું, પર ટાળ્યા કરતા. પણ મૃત્યુની અનિવાર્યતા આપણને વર્તમાનમાં જીવવા, આપણા સંબંધોને મહત્વ આપવા અને કંઈક સકારાત્મક વારસો છોડી જવા માટે પ્રેરે છે.
એટલે કે મર્યાદા જ મૂલ્યનું સર્જન કરે છે.
હા, એક રીતે એ જીવનને તાકીદ અને ઊંડાણ આપે છે.
તો ઈશ્વર સિવાય જીવનનો અર્થ શોધવાના સ્ત્રોત કયા કયા હોઈ શકે?
અરે, ઘણા બધા છે. વિજ્ઞાન દ્વારા આપણને જે બ્રહ્માંડની ભવ્યતા અને રહસ્યો જાણવા મળે છે તેની અજાયબી, પ્રકૃતિનું સૌંદર્ય,
હા,
કલા, સંગીત, સાહિત્યનું સર્જન કરવું કે તેનો આનંદ માણવો, માનવ પ્રેમ અને મિત્રતાના ગાઢ સંબંધો, નવું જ્ઞાન મેળવવાની અને શીખવાની ખુશી,
અને સમાજ માટે કંઈક કરવો.
બિલકુલ, સામાજિક ન્યાય માટે લડવું, દુનિયાને થોડી વધુ સારી જગ્યા બનાવવાનો પ્રયાસ કરવો, આ બધું જ જીવનને ભરપૂર અને અર્થપૂર્ણ બનાવી શકે છે, કોઈ દૈવી હેતુ વગર પણ.
પુસ્તકના છેલ્લા ભાગમાં બોગીની વિશ્વમાં નાસ્તિકતાના સ્થાન વિશે વાત કરે છે. અહીં પેલો સ્ટેટ એથિઝમનો મુદ્દો આવે છે ને, જેમ કે સોવિયત યુનિયન કે ચીનમાં થયું, જ્યાં સરકારે ધર્મ પર દમન કર્યું. ઘણા લોકો આનો દાખલો આપીને નાસ્તિકતાને ભયંકર ગણાવે છે.
હા, અને આ બહુ મહત્વનું ભેદ છે જે બોગીની સ્પષ્ટ કરે છે. તે કહે છે કે તાત્વિક નાસ્તિકતા એટલે કે કોઈ વ્યક્તિનું પોતાના તર્ક અને પુરાવાના આધારે ઈશ્વરમાં ન માનવું એ એક વાત છે.
અને પેલું રાજ્ય દ્વારા લાદવામાં આવેલું નાસ્તિકતા.
અને કોઈ સરકારે જબરદસ્તીથી ધર્મ પર પ્રતિબંધ મૂકીને રાજ્ય નાસ્તિકતા લાદવી અને ધાર્મિક લોકો પર અત્યાચાર કરવા એ સાવ જુદી અને ભયાનક વાત છે.
તો સોવિયત સંઘ કે માઓવાદી ચીનમાં જે થયું એનું કારણ નાસ્તિકતા નહોતી?
બાયગીની કહે છે ના, એ અત્યાચારોનું મૂળ તેમની સર્વાધિકારી, ટોટાલિટેરિયન, કટ્ટર રાજકીય વિચારધારામાં હતું, ઈશ્વરમાં માન્યતાના અભાવમાં નહીં. ખરો ખતરો હંમેશા કટ્ટરતા, ડોગમેટિઝમ અને અસહિષ્ણુતાનો હોય છે, પછી ભલે તે ધાર્મિક સ્વરૂપમાં આવે કે રાજકીય. તાત્વિક નાસ્તિકતા પોતે દમનકારી નથી.
બરાબર, આ ભેદ સમજવો ખૂબ જરૂરી છે. તો ચાલો હવે આ આખા પુસ્તકમાંથી કેટલાક મુખ્ય મુદ્દાઓ તારવીએ જે આપણા રોજિંદા જીવનને ક્યાંક સ્પર્શતા હોય. પહેલો મુદ્દો મને લાગે છે પેલો પુરાવાનો બોજવાળો.
હા, પુરાવાનો બોજ હંમેશા દાવો કરનાર પર હોય છે, શંકા કરનાર પર નહીં.
આ વિચાર આપણને જીવનમાં બધે જ કામ લાગે નહીં?
ચોક્કસ. કોઈ નેતા કોઈ વચન આપે, કોઈ કંપની કોઈ પ્રોડક્ટના વખાણ કરે, વોટ્સએપ પર કોઈ અફવા આવે, આપણે તરત માની લેવાને બદલે પૂછવું જોઈએ આ વાત સાચી છે, એના પુરાવા શું છે. શંકા કરવી અને પુરાવા માંગવા એ તંદુરસ્ત વિચારસરણી છે.
બરાબર. બીજો મુખ્ય મુદ્દો, નૈતિકતા માટે ઈશ્વર કે ધર્મ અનિવાર્ય નથી. સહાનુભૂતિ અને તર્ક પણ નૈતિકતાનો મજબૂત આધાર બની શકે છે.
હા, અને આ આપણને આપણા પોતાના નૈતિક નિર્ણયો વિશે વિચારવા પ્રેરે છે. આપણે શા માટે કોઈ કામને સારું કે ખોટું માનીએ છીએ? શું ફક્ત એટલા માટે કે કોઈએ કહ્યું છે, કે પછી આપણે તેના પરિણામો અને બીજા પર તેની અસર વિશે વિચારીએ છીએ?
આપણે આપણી આસપાસ જોઈએ તો પણ દેખાય છે શું સારા, દયાળુ, પ્રામાણિક બનવા માટે કોઈ ચોક્કસ ધર્મ પાળવો જ પડે.
અનુભવ તો ના જ કહે છે. ઘણા નાસ્તિકો અને અજ્ઞેયવાદીઓ પણ અત્યંત નૈતિક જીવન જીવતા હોય છે, અને આપણી ગુજરાતી કહેવતો લોકડહાપણમાં પણ માનવતા, કરુણા, સચ્ચાઈની વાતો ધર્મના સીધા ઉલ્લેખ વગર પણ જોવા મળે છે.
ત્રીજો મુદ્દો, જીવનનો અર્થ. એ આપણે જાતે બનાવી શકીએ છે, એ બહારથી મળવાની રાહ જોવાની જરૂર નથી.
આ બહુ જ સશક્તિકરણ કરતો વિચાર છે, નહીં? આપણું જીવન કોઈ બીજાએ લખેલી સ્ક્રિપ્ટ નથી, આપણે પોતે તેના લેખક બની શકીએ છીએ. આપણા સંબંધો, આપણું કામ, આપણા શોખ, આપણી પસંદગીઓ, આ બધા દ્વારા આપણે જીવનમાં રંગ અને અર્થ ભરી શકીએ છીએ. આપણી ખુશી અને સંતોષની ચાવી મહદઅંશે આપણા હાથમાં છે.
અને ચોથો, કે નાસ્તિકતાએ ફક્ત નકાર નથી પણ એક હકારાત્મક, જીવન પુષ્ટિ આપતું દર્શન પણ હોઈ શકે છે, જે તર્ક, કુદરતની કદર અને માનવતામાં વિશ્વાસ રાખે છે.
હા, એ એમ નથી કહેતું કે દુનિયા ખરાબ છે કારણ કે ભગવાન નથી. એ કહે છે કે દુનિયા જેવી છે તેવી અદ્ભુત છે, તેને વિજ્ઞાનથી સમજી શકાય છે, અને આપણી માનવીય ક્ષમતાઓ તર્ક, કરુણા, સહકાર દ્વારા તેને વધુ સારી બનાવી શકાય છે.
પુસ્તકમાં કેટલાક વાક્યો એવા છે જે ખરેખર યાદ રહી જાય. થોડા એવા વિચારો શેર કરીએ. પહેલું, નાસ્તિક એ પોતે માન્યતા નથી પણ ઈશ્વરમાં માન્યતાનો અભાવ છે, એટલે પુરાવાનો બોજ આસ્તિક પર છે.
આ તો પાયાની વાત થઈ ગઈ, સીધી અને સ્પષ્ટ. જે દાવો કરે તે સાબિત કરે. ડિફોલ્ટ સ્થિતિ શંકાની છે, માન્યતાની નહીં.
બીજું, પેલી યુથિફ્રોની દ્વિધાવાળું. સવાલ એ નથી કે ઈશ્વર વિના સારું બની શકાય કે કેમ, પણ સવાલ એ છે કે સારાપણુંનો અર્થ જ શું રહે જો તે માત્ર ઈશ્વરના આદેશ પર આધારિત હોય.
આ ખરેખર વિચારવા જેવું છે. જો નૈતિકતા ઈશ્વરની મરજી પર જ હોય તો તે સ્થિર નથી, મનસ્વી છે, અને જો તે સ્વતંત્ર છે તો પછી ઈશ્વરની જરૂર શું છે તેને જાણવા માટે.
અને ત્રીજું, અર્થ વિશે. જીવન મર્યાદિત છે એટલે તે અર્થહીન નથી, તેની મર્યાદિતતા જ તેને મૂલ્ય આપે છે. પડકાર એ છે કે આપણને મળેલા આ એક જીવનમાં આપણે હેતુનું નિર્માણ કરીએ.
આ મને બહુ ગમ્યું. આપણી પાસે જે સમય છે તે અમૂલ્ય છે, કારણ કે તે પાછો આવવાનો નથી. આ જાણકારી આપણને આળસ છોડીને જીવનને વધુ ગંભીરતાથી અને પ્રેમથી જીવવા પ્રેરે છે.
અને છેલ્લું, એક એવી દુનિયા જેને અલૌકિકનો આશરો લીધા વિના કુદરતી નિયમો દ્વારા સમજાવી શકાય છે, તે ઓછી થયેલી દુનિયા નથી, પરંતુ એવી દુનિયા છે જે તેના પોતાના આધારે આપણા આશ્ચર્ય અને સમજણને આમંત્રણ આપે છે. કે
મને લાગે છે સૌથી મોટી શીખ છે વિવેચનાત્મક વિચારસરણી, ક્રિટિકલ થિંકિંગ કેળવવાની.
એટલે કે
કોઈ પણ વાત, પછી તે ધાર્મિક હોય, રાજકીય હોય, સામાજિક હોય, કે પછી વોટ્સએપ પર આવેલો મેસેજ હોય, તેને એમ જ સ્વીકારી ન લેવી. સવાલ પૂછવા, પુરાવા તપાસવા, જુદા જુદા દૃષ્ટિકોણ સમજવા, તર્કનો ઉપયોગ કરવો.
આ તો આજકાલ બહુ જ જરૂરી છે.
બિલકુલ. બીજું, આપણે આપણી પોતાની નૈતિકતા વિશે વધુ સભાન બની શકીએ. આપણા મૂલ્યો ક્યાંથી આવે છે? આપણે શા માટે અમુક વસ્તુઓને સાચી અને અમુકને ખોટી માનીએ છીએ? ધર્મના આદેશો ઉપરાંત સહાનુભૂતિ, તર્ક અને આપણા કાર્યોના પરિણામો પર વિચાર કરવો.
અને ત્રીજું, જીવનમાં અર્થ અને હેતુ શોધવાની વાત.
કદાચ એ બહારથી શોધવાને બદલે અંદરથી આપણી પોતાની પસંદગીઓ અને પ્રવૃત્તિઓમાંથી નિર્માણ કરવા પર ધ્યાન આપવું.
હા, આપણા માટે શું મહત્વનું છે? કઈ વસ્તુઓ આપણને ખરેખર ખુશી અને સંતોષ આપે છે? કયા સંબંધો આપણા માટે મૂલ્યવાન છે? આપણે દુનિયામાં શું યોગદાન આપતા માંગીએ છીએ? આ પ્રશ્નો પર વિચાર કરવાથી જીવનને દિશા મળી શકે છે.
અને આ પુસ્તક કદાચ આસ્તિક અને નાસ્તિક બંને માટે ઉપયોગી થઈ શકે, એકબીજાના દૃષ્ટિકોણને સમજવામાં મદદરૂપ થાય.
ચોક્કસ, નાસ્તિકો માટે પોતાના વિચારોને સ્પષ્ટ કરવામાં મદદ કરે અને આસ્તિકોને નાસ્તિકતા વિશેની ગેરસમજો દૂર કરવામાં અને તેમના પોતાના વિશ્વાસના તાર્કિક આધાર વિશે વિચારવા પ્રેરી શકે છે. સંવાદ માટે આ એક સારો શરૂઆતનો મુદ્દો બની શકે છે.
ખરેખર ખૂબ જ ઊંડાણપૂર્વક અને વિચાર પ્રેરક ચર્ચા થઈ. આ પુસ્તક અને આપણી વાતચીતમાંથી તમારા માટે વ્યક્તિગત રીતે સૌથી અસરકારક વિચાર કયો રહ્યો?
મારા માટે સૌથી પ્રભાવશાળી વિચાર એ રહ્યો કે નૈતિકતા ખરેખર ધર્મથી કેટલી હદે સ્વતંત્ર હોઈ શકે છે. પેલી યુથિફીરોની દ્વિધા અને સહાનુભૂતિ આધારિત નૈતિકતાની જે દલીલ છે એ ખરેખર બહુ મજબૂત લાગી. એ આપણને નૈતિકતાના મૂળભૂત સ્વરૂપ વિશે ફરીથી વિચારવા મજબૂર કરે છે.
અને મારા માટે બે મુદ્દા ખાસ રહ્યા. એક તો પેલો પુરાવાનો બોજનો સિદ્ધાંત, એ ખરેખર બહુ પાયાનો અને બધે લાગુ પડતો વિચાર છે. અને બીજું, જીવન મર્યાદિત હોવાથી તેનું મૂલ્ય વધે છે એ વાત. એ આપણને વધુ જવાબદાર અને સભાન બનાવે છે, ખાલી આપણી માન્યતાઓ વિશે નહીં પણ આપણે આપણું જીવન કેવી રીતે જીવીએ છીએ એના વિશે પણ.
સાચી વાત છે, ખરેખર ઘણું બધું વિચારવા જેવું છે આ નાના પુસ્તકમાં.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.